તારીખ 27/11/1994 શ્રી મોક્ષ માર્ગ પ્રકાશક ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 170.
મોક્ષ માર્ગ પ્રકાશક 8મો અધિકાર છે, પાનું 274 અધિકારનો વિષય છે ઉપદેશનું સ્વરૂપ. જૈન ધર્મમાં ઉપદેશનું સ્વરૂપ ચાર પ્રકાર છે. ઉપદેશના મૂળ સર્વજ્ઞ પરમાત્મા થયા પછી દિવ્ય ધ્વનિનો યોગ હોય છે. એ દિવ્ય ધ્વનિ શ્રવણ કરીને ગણધરદેવ 12 અંગમાં એ ઉપદેશની રચના કરે છે અને એ 12 અંગમાં 4 વિભાગ છે. પ્રથમાનો યોગ, કરણાનો યોગ, તરણાનો યોગ અને દ્રવ્યાનો યોગ. એ ચારેયનું પ્રયોજન શું છે? તો ચારેયનું પ્રયોજન રાગાદિક ઘટાડીને, રાગ દ્વેષ મોહનો નાશ કરીને વિતરાગતા પ્રાપ્ત કરવાનું પ્રયોજન છે. ચારેયનું યોગના સિદ્ધાંતો પોતપોતાના પ્રકરણ અને વિષય અનુસાર છે, છતાં ચારેયનું પ્રયોજન એક છે. ચારેયના 4 પ્રયોજન નથી. એ પ્રકરણ પ્રયોજનનું પૂરું કરીને હવે ટોડરમલજી ચારે અનુયોગમાં વ્યાખ્યાનનું કથન કેવા પ્રકારે હોય છે, કથનની પદ્ધતિ શું છે એનું સ્પષ્ટીકરણ આપે છે. એમાં પ્રથમાનો યોગમાં વ્યાખ્યાનનું વિધાન, વિધાન એટલે કથન, વિધાનનો અર્થ અહીંયા કથન થાય છે. પ્રથમાનુયોગમાં જે મૂળ કથાઓ છે તે તો જેવી છે તેવી જ નિરૂપવામાં આવે છે. એ મૂળ કથાઓ એટલે જે પ્રસંગો બિના છે એ તો જેમ છે તેમ જ નિરૂપણ કરવામાં આવે છે. એમાં ફેરફાર કરવો કરવાનો કોઈ કલ્પિત ફેરફાર એમાં કરવામાં આવે. જે પ્રસંગ બન્યો જ ન હોય એવો પ્રસંગ કહે એવી રીતે કથા નથી હોતી, અને જે પ્રસંગ બન્યો હોય એને બાદબાકી કરે એમ પણ નહીં. જેવો પ્રસંગ બન્યો હોય એવો પ્રસંગ કહેવાની પદ્ધતિ છે. તથા તેમાં પ્રસંગોપાત જે વ્યાખ્યાન હોય છે તે કોઈ તો જેવું ને તેવું હોય છે, તથા કોઈ ગ્રંથકર્તાના વિચાર અનુસાર હોય છે, પરંતુ ત્યાં પ્રયોજન અન્યથા હોતો નથી. પ્રસંગોપાત જે કથન હોય છે કે ડાયલોગ જેને આપણે કહીએ છીએ, બે વ્યક્તિ વચ્ચેની વાતચીત, તો એવો સંભવ નથી કે હજારો વર્ષ બાદ તેવી ને તેવી વાતચીત તેને તે શબ્દોમાં ને તેને તે વાક્યોમાં કોઈ કહી શકે કે જળવાઈ શકે. એવું બનવું સંભવિત નથી, એ અસંભવિત છે. એટલે પ્રસંગોપાત જે કાંઈ વ્યાખ્યાન અથવા વાતચીતનો પ્રસંગ હોય છે એ જેવું ને તેવું કોઈ વાર હોય છે, કોઈ તો કોઈ વાક્યો તો એવા નિવાજ હોય છે, જેમ કે સૂત્ર જેવા કોઈ વાક્યો બોલાણા હોય તો એવા નિવાજ રહે છે કે ભાઈ આ સૂત્ર તો ફલાણા ફલાણા આપેલું. તો કોઈ વખત ગ્રંથકર્તા જે સિદ્ધાંતના જાણનાર હોય છે એના વિચાર અનુસાર શબ્દોમાં ફેરફાર હોય છે, પરંતુ શબ્દોમાં ફેરફાર હોય તો પણ પ્રયોજનમાં ફેરફાર હોતો નથી. પ્રયોજન બીજી રીતે નથી હોતો, જે કહેવાનો આશય હોય છે એમ એમ જળવાઈ રહ્યો છે. તેનું ઉદાહરણ દાખલો આપે છે કે જેમ તીર્થંકર દેવાના કલ્યાણકોમાં ઇન્દ્રો આવ્યા, એ કથા તો સત્ય છે. ભગવાનના કલ્યાણકોમાં ઇન્દ્રો આવે છે એમાં કોઈ કલ્પિત વાત નથી, એ બને હકીકત છે. પરંતુ ત્યાં ઇન્દ્ર સ્તુતિ કરી તેનું જે અહીં વ્યાખ્યાન કર્યું, ત્યાં ઇન્દ્રે તો અન્ય પ્રકારથી સ્તુતિ કરી હતી અને અહીં ગ્રંથકર્તાએ અન્ય પ્રકારથી સ્તુતિ કરવી લખી, તો એના એ શબ્દો જે ઇન્દ્રોએ સ્તુતિ કરી એ જ શબ્દો ગ્રંથકર્તાને ન મળે સંભવ નથી. એટલે ગ્રંથકર્તા તો ભગવાનની સ્તુતિ કરે છે. ગ્રંથકર્તા ભગવાનની સ્તુતિ કરે છે એમાં ઇન્દ્રે આમ સ્તુતિ કરી એમ લખ્યું હોય. ખરેખર ઇન્દ્રો એ શબ્દો ન બોલ્યા હોય, છતાં પણ ગ્રંથકર્તા પોતાના વિચાર અનુસાર, પોતાના ક્ષોભ અનુસાર ભગવાનની સ્તુતિ ત્યાં લખે. ઇન્દ્ર આ પ્રકારે સ્તુતિ કરતા હતા. ત્યાં ઇન્દ્ર તો અન્ય પ્રકારે સ્તુતિ કરી હતી ને ગ્રંથકર્તાએ અન્ય પ્રકારથી સ્તુતિ કરી, પરંતુ સ્તુતિરૂપ પ્રયોજન અન્યથા નથી. ત્યાં સ્તુતિ તો થઈ હતી, શબ્દોમાં ફેરફાર છે. અને એ તો વર્તમાનમાં પણ કોઈ માણસ કોઈની વાત સાંભળીને કોઈ બીજાને કહે ત્યારે તેના તે શબ્દમાં નથી કહેતો, કહી શકતો પણ નથી. એણે આમ કહ્યું હતું, એણે એમ કહ્યું કે એવું તમે કેમ જૂઠું બોલો છો, એ તો ફલાણા આવા શબ્દો વાપર્યા તો કે એમ શબ્દો ભલે બીજા હશે પણ વાત એમ જ હતી એમ કહી શકે. શબ્દો તેના તે હંમેશા નથી હોતા, એ તો વર્તમાનમાં બનતું નથી તો ભૂતકાળમાં તો કેવી રીતે બની શકે, એ બની શકે જ નહીં. વળી કોઈને પરસ્પર વચનાલાપ થયો હોય એટલે ડાયલોગ વાતચીત થઈ હોય ત્યાં તેમને તો અન્ય પ્રકારે અક્ષરો નીકળ્યા હતા, શબ્દો વાક્યો અન્ય પ્રકારે નીકળેલા. અને અહીં ગ્રંથકર્તાએ અન્ય પ્રકારે કહ્યા, એ વાતની શબ્દોમાં વાક્યોમાં ફેર હોય છે, પરંતુ ત્યાં પ્રયોજન એક જ દર્શાવે છે. તો ત્યાં પણ જે વાતચીતનો વિષય છે તેનો તે રહે છે, આશય તેનો તે રહે છે. નગર વન સંગ્રામાદિકના નામાદિક તો જેમ છે તેમ જ લખ્યા. શું પછી અયોધ્યા તો અયોધ્યામાં પ્રસંગ બન્યો તો અયોધ્યા લખાય. અને જ્યાં કોઈ બીજું ઐતિહાસિક શહેર હોય જ્યાં પ્રસંગ બન્યો હોય તો એ તો એના જ ના, એનામાં કોઈ બદલો કરવાનો પ્રશ્ન નથી કે બની હોય હકીકત ક્યાંય અને ગામનું નામ બીજું લખે એમ ન કરે. જયપુરમાં બન્યું હોય તો જયપુરમાં લખાય, દિલ્હીમાં બન્યું હોય તો દિલ્હીમાં લખાય, બનારસમાં બન્યું હોય તો બનારસમાં લખાય. પાર્શ્વનાથ ભગવાનનો જન્મ બનારસમાં થયો તો એ બનારસમાં લખાય, પછી એનું બીજું સ્થળ ન લખાય. નગર વન સંગ્રામ, સંગ્રામ એટલે જ્યાં યુદ્ધ થયું હોય, એ નામ તો જેમ છે તેમ જ લખ્યા, પરંતુ ત્યાં વર્ણન હિનાધિક પણ પ્રયોજનને પોષકને રૂપવામાં આવે છે. એનું જે વર્ણન છે એ હજારો વર્ષ પહેલાં જે બન્યું હોય એવું ને એવું કાંઈ આવે નહીં, કોઈ વખત વધારે થોડું આવે, કોઈ વખત ઓછું આવે, પણ જે કહેવા માગતા હોય એ એક જ વાત કહેવા માગતા હોય ઇત્યાદિ એ જ પ્રમાણે સમજવું. એટલે પ્રથમાનુયોગનું વાંચતી વખતે ક્યાં ફેરફાર નથી અને ક્યાં ફેરફાર છે એ સમજીને વાંચવું. મોડી પ્રસંગરૂપ કથાઓ પણ ગ્રંથ કરતા પોતાના વિચાર અનુસાર કહે છે. શું કોઈ પ્રસંગરૂપ કથા કોઈ દ્રષ્ટાંત દેવા હોય, કોઈ બીજી વાત વચ્ચે લેવી હોય તો એ પોતાના અભિપ્રાયને વિચાર અનુસાર ગ્રંથ કરતા એમાં એવું નવું પણ થોડું જોડે, કથાના યુગમાં એવું જોડાય છે એનો પણ દાખલો આપે છે. કે જેમ ધર્મ પરીક્ષામાં મૂર્ખની કથા લખી ત્યાં એ જ કથા મનોવિજ્ઞ કહી હતી એવો નિયમ નથી, પરંતુ મૂર્ખપણાને પોષક જ એવી કોઈ વાર્તા કહી હતી એટલે એવી કોઈ વાર્તા વચ્ચે પ્રસંગોચિત કરવાની હોય તો એની અંદર પણ એવી એવા દ્રષ્ટાંતો દાખલાઓ એક જ વાતને સમજાવવા માટે જુદા જુદા ગ્રંથ કરતા જુદા જુદા દાખલાઓ આપે. એના નામ જુદા જુદા હોય, એના વચનાલાપ જુદા જુદા હોય, વાક્યો જુદા જુદા હોય, એમ બને. એવા અભિપ્રાયનું પોષણ કરે છે એટલે મેં ત્યાં અભિપ્રાય જોવાય છે, ત્યાં વાક્યોને પ્રસંગ જોવાતા નથી. એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું અને એવી કોઈ સામાન્ય વાત હોય ત્યાં બધું એ પ્રકારે સમજવું. પ્રશ્ન કરે છે ત્યાં કે અયથાર્થ કહેવું તો જૈન શાસ્ત્રોમાં સંભવે નહીં, આ તો જૈન શાસ્ત્રો છે. પાણી શુદ્ધ ચોખ્ખાઈ જોઈએ એમ કે છે. શું આવું થોડું ઘણું ફેરફાર કરે એ જૈન શાસ્ત્રને અનુકૂળ વાત નથી. શું આમ તો નહીં કરવું જોઈએ? હા, ઉત્તર, અન્યથા તો તેનું નામ છે કે જો પ્રયોજન અન્યનું અન્ય પ્રગટ કરવામાં આવે, આખું પ્રયોજન બદલાઈ જતું હોય તો હજુ બી વાત છે. પ્રયોજન ન બદલાતું હોય અને આગળ સામાન્ય ફેરફાર હોય તો એ વાત તો ગણવી ન જોઈએ એમ કહેવું છે. દ્રષ્ટાંત આપે છે, જેમ કોઈને કહ્યું કે તું ફલાણાને આ પ્રમાણે કહેજે. એનો દ્રષ્ટાંત આપે છે, કોઈ એમ કહ્યું તું ફલાણાને આ પ્રમાણે વાત કરી આમ, હવે તેને તે જ અક્ષર તો ન કહ્યા, વાતનો જે મર્મ ને આશય હતો એ બતાવી દીધો, પણ તેની તે વાત ન કરી. તે અક્ષરથી તે જ વાક્ય ન બોલ્યા હોય, પણ જે કહેવા માંગતા હોય એ જ કહ્યું હોય. હવે તેને તે જ અક્ષર તો ન કહ્યા, પરંતુ તે જ પ્રયોજન સહિત કહ્યા. એની અંદર જે કહેવાનું પ્રયોજન હતું એ તો એ જ હતું. તો તેને મિથ્યાવાદી કહેતા એને ત્યાં ખોટું બોલે છે એમ ન કહેવાય, એ ખોટું બોલ્યો એમ ન કહેવાય. ભલે તેને તે વાક્યો ન કહ્યા હોય તો પણ એ ખોટું બોલ્યો છે એમ ન કહેવાય. અહીં એમ જાણવું કે જો જેમ છે તેમ લખવાનો સંપ્રદાય હોય તો કોઈએ ઘણા પ્રકારથી વૈરાગ્ય ચિંતન કર્યું હતું તેનું સર્વવર્ણન કરતા ગ્રંથ વધી જાય, તથા કાંઈ પણ લખવામાં ન આવે તો તેનો ભાવ ભાષે નહીં, માટે વૈરાગ્ય ઠેકાણે પોતાના વિચાર અનુસાર થોડું કે ઘણું વૈરાગ્ય પોષક જ કથન કરે, પણ સરાગ પોષક કથન ન કરે એમ કેમ છે? જો લખવાનો સંપ્રદાય જેમ છે તેમ લખવાનો સંપ્રદાય અક્ષરસર લખવું એવું સંપ્રદાયમાં નક્કી કરવામાં આવે તો એ વાત સંભવી જ નથી. ઘણું લખ્યું હોય તો એટલું ન લખે તો પણ ચાલે, એ બહુ થોડું લખ્યું ને થોડું વિશેષ બતાવે તો પણ ચાલે, પણ વૈરાગ્યની જગ્યાએ રાગ પોષવાની વાત એ વિરુદ્ધ થઈ જાય છે, એવું ન કરે. તેથી તેને અયથાર્થ કહેતા નથી, એ કારણથી તે ખોટું છે અયથાર્થ છે એમ ગણવું જોઈએ નહીં. એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું. એક દાખલો આપ્યો રાસ્તરાગ અને વૈરાગ્યતાનો, પણ બીજે પણ એમ સમજવું. વળી પ્રથમાનુયોગમાં જે મુખ્યતા હોય તેને જ પૂછવામાં આવે છે, પ્રથમાનુયોગમાં જેની મુખ્યતા હોય તેને જ પૂછવામાં આવે છે, જેની મુખ્યતા બતાવી હોય એની પોષક વાત કરવામાં આવે અથવા એના ટીકામાં બધી વાત કરવામાં આવે. જે હેતુથી કથા હોય, જે હેતુથી એ કથા નક્કી કરી હોય એ હેતુથી એ વાત કરવામાં આવે, પોષણ માટે એ વાત કરવામાં આવે. જેમ કોઈએ ઉપવાસ કર્યો તેનું ફળ તો અલ્પ હતું, પરંતુ તેને અન્ય ધર્મ પરિણતિની વિશેષતા થવાથી ઉચ્ચ પદની પ્રાપ્તિ થઈ ત્યાં તેને ઉપવાસનું ફળ નિરૂપણ કરે છે. શું ખરેખર કોઈ ધર્માત્માએ ઉપવાસ કર્યો હોય તો એની વિશેષ પ્રશંસા કરવામાં આવે, કોઈ ધર્માત્માનો વૈરાગ્ય હોય તો એની વિશેષ પ્રશંસા કરવામાં આવે, અને કોઈ સામાન્ય માણસનો ઉપવાસ કે વૈરાગ્ય હોય તો એની એટલી પ્રશંસા કરવામાં ન આવે. એ પ્રશંસા કરતાં એનું ફળ બતાવે, શું આનું ઘણું ફળ મળ્યું એમને, તો ખરેખર ત્યાં ઉપવાસનું ફળ નહોતું પણ ધર્મ પરિણતિનું ફળ હતું, પણ છતાં ઉપવાસની મહત્તા બતાવવા માટે એવી પણ વાત કથાના યોગમાં કરવાની પદ્ધતિ રહેલી છે એમ કહેવું છે. એ એ જ પ્રમાણે અન્ય ઠેકાને પણ સમજવું. વળી જેમ કોઈએ શિવની જ પ્રતિજ્ઞા દ્રઢ રાખી અથવા નમસ્કાર મંત્રનું સ્મરણ કર્યું અથવા અન્ય ધર્મ સાધન કર્યું અને તેને કષ્ટ દૂર થયા, અતિશય પ્રગટ થયા, ત્યાં તેનું જેવું ફળ નથી થયું, પણ અન્ય કોઈ કર્મના ઉદયથી એવા કાર્ય થયા તો પણ તેને શિલાદિકના જ ફળરૂપે નિરૂપણ કરે છે. શું કહે છે? મંત્ર કર્યો, કોઈ ચારિત્ર પાડ્યું, શું સંયમ શીલ રીતે છે, એવું કોઈ પણ ધર્મ સાધન, એ સાધન કરતી વખતે અંદર ચમત્કાર થાય એવા ફેરફારો થયા. હવે એ જ વખતે કર્મ બાંધ્યો, એ જ વખતે ઉદયમાં આવે એવું તો બનતું નથી. કર્ણાનુયોગના સિદ્ધાંત પ્રમાણે તો જે ક્રમમાં ઉદયમાં આવવા યોગ્ય કર્મ હતા એનો ઉદય એ વખતે આવ્યો ને એનો મેળ પડી ગયો. એને કાગને બેસવું, ડાળને પડવું, કે આ બાજુ એને સંયમ પાડ્યો કે નમસ્કાર મંત્ર બોલ્યા, ને આ બાજુ એને ચમત્કારિક ફેરફારો થયા પુણ્યયોગ છે. તો એ પૂર્વ, એ પુણ્ય પૂર્વક પૂર્વે કરેલું છે, છતાં ત્યાં એનો મહિમા બતાવવા માટે, નમસ્કાર મંત્રનો કે સંયમનો મહિમા બતાવવા માટે એના ફળમાંથી એમ પણ કહેવાય, એમ કહેવાની કથાનો યુગમાં પદ્ધતિ છે. શું ત્યાં સિદ્ધાંત તૂટે છે એમ લેવો નહીં, એમ એવું કથાનો યુગમાં કહેવાની પદ્ધતિ છે ખરી. તો પણ એને અન્યથા કહે છે એમ ન સમજવું, એમ ન માનવું. એ જ પ્રમાણે કોઈએ પાપ કર્યું તેને તેનું તેવું ફળ તો નથી થયું, પણ અન્ય કર્મના ઉદયથી નિજ ગતિ પ્રાપ્ત થઈ. ભૂતકાળનું કરેલું કર્મ છે, પાપ અત્યારે કર્યું છે, અને ફળ એને પાપનું અત્યારે આવ્યું હતું કે ના, અત્યારનું અત્યારના પાપનું ફળ અત્યારે નથી આવ્યું હતું, એ પૂર્વ પાપનું ફળ આવેલું હોય છે. છતાં પણ જાણે અત્યારે એને આવું ઘોર પાપ કર્યું માટે એને આમ થયું, એમ પણ કહેવાની પદ્ધતિ. છતાં તેને તે જ પાપના ફળરૂપે નિરૂપણ કરે છે ઇત્યાદિ એ જ પ્રમાણે સમજનો, અને એ પ્રમાણે જુદું જુદું કહેવાની પદ્ધતિ છે. એની સામે પ્રશ્ન કર્યો, કેમ જૂઠા ફળ દર્શાવવા તો યોગ્ય નથી? જૂઠું તો ન કહેવું જોઈએ, પૂર્વનું હોય તો પૂર્વનું કહેવું, વર્તમાન હોય તો વર્તમાનનું કહેવું. હા, એવા કથનને પ્રમાણ કેમ કરીએ, એને માન્ય કેમ કરવા? પૂર્વના પાપનું ફળ કે પૂર્વના પુણ્યનું ફળ અત્યારે આવ્યું હોય એને વર્તમાન પ્રસંગ સાથે જોડી દો, એ વાત તો કાંઈ બરાબર નથી લાગતી. આમ તો એ માન્ય કરવા જેવી નથી લાગતી, ન્યાયસંગત નથી લાગતી, એમ કહેવું છે પ્રશ્નકારનો. અહીંયા પ્રયોજનથી વાત કરશે. ઉત્તર, જે અજ્ઞાની જીવ ઘણું ફળ દર્શાવ્યા વિના ધર્મમાં ન જોડાય અથવા પાપથી ન ડરે તેને ભલું કરવા અર્થે એ પ્રમાણે, તેનું ભલું કરવા અર્થે એ પ્રમાણે વર્ણન કરીએ છીએ. એ કથા લખવાનો હેતુ શું? કે કોઈ પણ અજ્ઞાની જીવને એ કથાનું ફળ દર્શાવીને એને પાપ છોડાવી અને ધર્મમાં પ્રવૃત્તિ કરાવવી છે, એવા હેતુથી એ વાત કરી છે. તો ત્યાં હેતુ અથવા પ્રયોજન જોવામાં આવે તો કાંઈ પ્રયોજન ખરાબ નથી. જૂઠ તો ત્યારે થાય કે જ્યારે ધર્મના ફળને પાપનું ફળ બતાવે, તો પુણ્ય કરે અને એને ફળ પાપનું આવે, પાપ કરે ને એનું ફળ પુણ્ય બતાવે, તો વિપરીતતા કહેવાય. પણ એવું તો અહીંયા છે નહીં, એવો અન્યાય નથી. અહીંયા વાત તો ન્યાય સંગત છે. તથા પાપના ફળને ધર્મનું ફળ બતાવે પણ એમ તો છે જ નહીં, એવું તો કાંઈ કથાના યુગમાં લખવામાં આવતું નથી. જેમ 10 પુરુષ મળી કોઈ કાર્ય કરે ત્યાં ઉપચારથી કોઈ જ પુરુષે કર્યું પણ કહીએ તો ત્યાં દોષ નથી, એક સામૂહિક કામ થતું એમાં મોટાનું નામ લેવાય. લડે સિપાઈ નામ સરદાર કા, કામ તો એક સાથે બધાએ કર્યું હોય, મુખ્ય માણસ હોય એનું નામ લેવાય, ભાઈ ફલાણાને કારણે આ આપણે આટલું સારું કામ કરી શક્યા. તો મહેનત તો બધાની અંદર હોય છે, છતાં લોકમાં એને જૂઠ નથી ગણાતું, લોકમાં એને જૂઠ ગણવામાં આવતો નથી, અથવા જેના પિતાજી કે કોઈ કાર્ય કર્યું હોય તેને એક જાતિ અપેક્ષાએ ઉપચારથી પુત્રાદી કે કર્યું કહીએ તો ત્યાં પણ દોષ નથી. એમ પણ કહેવાય બાપાએ કર્યું અને પુત્રનું નામ લાગે, પુત્રએ કર્યું અને પિતાનું નામ લાગે. શું નથી કે માણસ દાન દે કે ભાઈ અમારા પિતાશ્રીના નામે લખો, પોતે દાન પોતે આપે અને નામ એમના પિતાશ્રીનું આપે. પિતાશ્રી તો સ્વર્ગવાસ પામી ગયા હોય, હોય નહીં અહીંયા, એને દાન આપ્યું એમ લખો, એના તરફથી દાન લખો. જૂઠ ગણીએ છીએ આપણે, આવું જૂઠું કેમ લખાવો છે એમ કહીએ છીએ, એની એ પદ્ધતિ છે. તેમ ઘણા શુભા અશુભ કાર્યોનું ફળ થયું, એક ફળમાં તો ઘણા શુભ અને શુભનું મિશ્રણ હોઈ શકે, તેમ છતાં તેને ઉપચારથી એક શુભ વા અશુભ કાર્યનું ફળ કહીએ તો પણ ત્યાં દોષ નથી. કોઈ એક કાર્યને મુખ્ય કરીને ફળ બતાવવામાં આવે તો એવું કહેવું એ જૂઠું નથી. અથવા કોઈ અન્ય શુભ વા અશુભ કાર્યનું ફળ જે થયું હોય તેને એક જાતિ અપેક્ષાએ ઉપચારથી કોઈ અન્ય શુભ અથવા અશુભ કાર્યનું ફળ કહીએ તો પણ ત્યાં દોષ નથી. કેમ કે જાતિ વિરુદ્ધ વાત કરતા નથી, પુણ્યનું ફળ પાપ ને પાપનું ફળ પુણ્ય એમ નથી લેતા, જુદા કર્મોનું ફળ અહીંયા કોઈ એક પરિણામ સાથે જોડવામાં આવે તો ઉપદેશની અંદર એ સુસંગત છે. ઉપદેશમાં કોઈ ઠેકાણે વ્યવહાર વર્ણન છે તથા કોઈ ઠેકાણે નિશ્ચય વર્ણન છે. હવે આ વર્ણન કર્યું છે એ પ્રમાણે તેને પ્રમાણ કરે છે, પણ તેને તારતમ્ય ન માની લેવું. તારતમ્યનું તો કરુણાનું યોગમાં નિરૂપણ કર્યું છે, ક્યાંથી જાણવું? એમાં શું કીધું કે કોઈ ઠેકાણે નિશ્ચયથી વર્ણન છે, કોઈ ઠેકાણે વ્યવહારથી વર્ણન છે. તો વ્યવહારથી વર્ણન છે એટલે ઉપચારથી વાત કરે છે, ખરેખર એમ નથી હોતું ત્યાં. છતાં પણ એને ત્યાં માન્ય કરવામાં આવે છે. તો એને સૂક્ષ્મ કથન અને એને સ્થૂળ કથન એમ કહેવામાં આવે છે. જેમ કે આ જીવે પંચ પરાવર્તન અનંતવાર કર્યા છે પરિભ્રમણ કરતા કરતા, એમાં કોઈ દ્રવ્ય, કોઈ ક્ષેત્ર, કોઈ કાળ અને કોઈ ભાવ એમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ પર્યાય ઉપજવાનું બાકી નથી રહ્યું એમ સ્થૂળ કથન આવે. તારતમ્ય પ્રમાણે એમ નથી. કર્ણાનુયોગનો સિદ્ધાંત જોઈએ તો સમ્યક દ્રષ્ટિને જે પુણ્ય પ્રકૃતિના ફળ થાય એવો એકે ભાવ નથી કર્યો. જેમ કે સૌધર્મેન્દ્ર તો એક જ વાર થાય, એ પંચ પરાવર્તનમાં અનંતવાર સૌધર્મેન્દ્ર નથી હોય. જેમ કે તો એકવાર સૌધર્મેન્દ્ર થાય એક અવતારે થઈને મોક્ષ પામી જાય અને બીજી વાર એ ભાવ ના આવે, અને એવું સમ્યક દ્રષ્ટિપણે સૌધર્મેન્દ્ર ઉપજવાનું પહેલું પહેલું જ બને. પણ પંચ પરાવર્તનની વાત ચાલે ત્યારે મોટી વાત એમ ચાલે કે આ જીવે બધા ક્ષેત્રમાં બધા ભાવ કર્યા છે, બધા આયુષ લીધા છે, પણ એ સ્થૂળ કથન છે. તારતમ્ય પ્રમાણે વાત બીજી છે. એ રીતે સંગ્રહનયનો વિષય પણ એવો છે કે ભાઈ અહીંયા ગાયોનું ટોળું ઊંઘું છે, સેંકડો ગાય ઊંઘી છે, એમાં એક બે ભેંસ પણ હોય તો બોલાય શું? ગાયનું ટોળું ઊભું છે. તો તારતમ્ય પ્રમાણે તો એમ કહેવાય કે બે ચાર ભેંસો પણ છે અને બાકીની ગાયો પણ છે, પણ છતાં સંગ્રહને પ્રમાણે બોલો તો એ બરાબર છે, એમાં કંઈ જૂઠ બોલ્યા છે એમ ના કહેવાય. એવી રીતે કથન કરવાની પણ પદ્ધતિ છે, તો પણ તે પ્રમાણ કરવામાં અથવા માન્ય કરવામાં આવે છે. મૂળી પ્રથમાનુયોગમાં ઉપચારરૂપ કોઈ ધર્મ અંગ થતા ત્યાં સંપૂર્ણ ધર્મ થયો કહીએ છીએ. થોડો અંશને પૂરો બતાવવામાં પણ પદ્ધતિ છે. આ કેટલી કેટલી પ્રકારની પદ્ધતિ એમના ખ્યાલમાં છે. ટોડો મૂલ્યને એ જ પ્રથમાનુયોગ વાંચીને એમણે કેટલા ભંગભેદ ખ્યાલમાં લીધા છે. શું એનું દ્રષ્ટાંત આપે છે કે જેમ જીવોને શંકા કાંક્ષા આદિ ન કરતા ત્યારે સમ્યક્ત્વ ન થયું કહીએ છીએ, પણ કોઈ એક કાર્યમાં શંકા કાંક્ષા ન કરવા માત્ર છે તો સમ્યક્ત્વ ન થાય. સમ્યક્ત્વ તો સિદ્ધાંત થતા જ થાય, પરંતુ અહીં નિશ્ચય સમ્યક્ત્વનો તો વ્યવહાર સમ્યક્ત્વમાં ઉપચાર કર્યો તથા વ્યવહાર સમ્યક્ત્વના કોઈ અંગમાં સંપૂર્ણ વ્યવહાર સમ્યક્ત્વનો ઉપચાર કર્યો એ પ્રમાણે તેને ઉપચારથી સમ્યક્ત્વ થયું કહીએ છીએ. શું લીધું આયા કે શંકા ન કરી માટે એને સંકેત થઈ ગયું, આવી વાતમાં પણ શંકા ન કરી માટે સંકેત થઈ ગયું, એવી વાત ઉપચારથી આવે. હવે નિશંકપણું નિકાંક્ષિતપણું એ સમ્યક દર્શનના 8 અંગ છે ને, તો એક અંગ છે, એક કે બે અંગ છે, આખું સંકેત તો 8 અંગથી વિભૂષિત છે. છતાં પણ એમ બોલવાની પદ્ધતિ છે, કથાનું યુગમાં એવી વાત આવે કે ભાઈ ફલાણા જીવે અહીંયા શંકા ન કરી એમાં એને સમ્યક દર્શન થઈ ગયું. જે નિશ્ચય સમ્યક દર્શન થઈ ગયું એનો આરોપ વ્યવહાર પરિણામ ઉપર કર્યો, અને વ્યવહાર પરિણામમાં પણ એક અંગનો આરોપ પૂરા અંગી ઉપર કરી નાખ્યો. એવી પણ કથન કરવાની કર્ણાનું યુગમાં પદ્ધતિ છે, તો એ પણ માન્ય કરવામાં આવે છે એમ લેવું. વળી કોઈ જૈન શાસ્ત્રનું એક અંગ જાણતા સમ્યક જ્ઞાન થયું કહીએ છીએ. હવે સમ્યક જ્ઞાન તો સંશયાદી રહી તત્વજ્ઞાન થતા જ થાય, આપણે સમ્યક દર્શન આત્મસર્ધાન થતા થાય, તત્વ સર્ધાનમાં આત્મસર્ધાન લેવું. એમ અહીંયા સમ્યક જ્ઞાન પણ સંશયાદી રહીત તત્વજ્ઞાન આત્મતત્વનું સંશયાદી રહીત જ્ઞાન થાય ત્યારે સમ્યક જ્ઞાન થાય છે, પરંતુ અહીં પૂર્વવત ઉપચારથી સમ્યક જ્ઞાન કહીએ છીએ. એટલે કે ફલાણા શાસ્ત્રનું એમને જ્ઞાન હતું એમ કરીને સમ્યક જ્ઞાન લીધું કોઈ એક અંશથી, તો કથાના યુગમાં એવું લખવાની પદ્ધતિ છે થઈ. તથા કોઈ રૂઢું આચરણ થતાં સમ્યક ચારિત્ર થયું કહીએ છીએ. ત્યાં જેણે જૈન ધર્મ અંગીકાર કર્યો હોય અથવા કોઈ નાની મોટી પ્રતિજ્ઞા ગ્રહણ કરી હોય તેને શ્રાવક કહીએ છીએ. હવે શ્રાવક તો પંચમ ગુણ સ્થાન વર્તે થતાં જ થાય છે, જો ચોથા વર્ષમાં ન લીધું પાંચમામાં લીધું, પરંતુ પૂર્વવત ઉપચારથી તેને શ્રાવક કહેવામાં આવે છે. ખરેખર પાંચમું ગુણસ્થાન છે એમ ત્યાં કહેવું નથી, ત્યાં શું કહેવું છે એની મર્યાદા ન સમજાય તો એકની જગ્યાએ બીજું સમજી લે છે, એ પ્રમાણે કથનની મર્યાદા સમજવી જોઈએ, અને ન સમજાય તો એ જ્ઞાની પાસેથી સમજવી એ શું કહેવા માંગે છે. નહીતર શબ્દોને પકડીને ઝઘડો કરે, જો શ્રાવક કીધું એટલે પાંચમું ગુણ સ્થાન માનવું જોઈએ એમ નથી કાંઈ. રૂઢિગત રીતે પણ શ્રાવક એને કહેવામાં આવે. કથાનો યુગમાં એ બધી કથા ચાલે, એ બધી જાડી જાડી વાતો ચાલે, ત્યાં તારતમ્ય પ્રમાણે બધી વાતો હોય છે એમ ન લેવું. ઉત્તર પુરાણમાં શ્રેણિકને શ્રાવકોત્તમ કહ્યો, ઠીક. ઉત્તર પુરાણની અંદર શ્રેણીના પર્યાયમાં એમને ઉત્તમ શ્રાવક થયા, પણ તે તો અસંયમી હતા, એ તો અવિરત સમ્યક દ્રષ્ટિ હતા, છતાં ઉત્તમ શ્રાવક કહ્યા. તો કે પાંચમા ગુણસ્થાને શુલ્લક ઇલકને ઉત્તમ શ્રાવક કહેવાય, પરંતુ જૈન હતા માટે કહ્યું, જૈન પણ જોઈને ઉત્તમ શ્રાવક કહ્યું. એમ ક્યાંક એવી રીતે બોલવાની કહેવાની પદ્ધતિ હોય છે વિશેષતા દર્શાવવા માટે, એ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું. વળી કોઈ સમ્યક્ત્વ રહિત મુનિલિંગ ધારણ કરે તો દ્રવ્યથી પણ કોઈ અતિચાર લગાવતો હોય છતાં તેને પણ અહીં મુનિ કહીએ છીએ. હવે મુનિ તો છઠ્ઠું આદિ ગુણસ્થાન વર્તે થતાં જ થાય છે, પરંતુ ત્યાં ઉપચારથી તેને મુનિ કહેવામાં આવે છે. દીક્ષાલીએ માટે એને મુનિ કહીએ છીએ આપણે, એને છઠ્ઠું ગુણસ્થાન છે એવું કંઈ ખરેખર હોતું નથી, પણ છતાં બોલવામાં તો એને મુનિ જ કહેવાય. ફલાણા મુનિ એનું નામ જે હોય એ પ્રમાણે એને મુનિ તરીકે જ બોલાય, એ રૂઢી છે, દીક્ષા લીધા પછી એને મુનિ કહેવાની પદ્ધતિ છે. એનો અર્થ એમ નથી કે એને ત્યાં છઠ્ઠું ગુણસ્થાન છે જ, કે સાતમું ગુણસ્થાન છે જ, એમ એનો અર્થ નથી. દ્રવલિંગી પણ હોય, અતિચાર પણ એને હોય, છતાંય મુનિ કહેવાય એને. અતિચાર પાડે તો પણ બોલાય તો એમ જ કે ફલાણા મુનિ છે, એમ જ બોલાય. એ શ્રાવક છે એમ ન બોલાય. શું બોલવાની પદ્ધતિ તો એવી જ આવે. સમવસરણ સભામાં મુનિઓની સંખ્યા કઈ? ત્યાં ક્યાંય બધા શુદ્ધ ભાવલિંગી મુનિ નહોતા. ભગવાનની સભામાં હજારો મુનિઓ હતા, આટલા હજાર મુનિ હતા. તો કે બધા ભાવલિંગ હતા એમ કહેવાનો ત્યાં અભિપ્રાય નથી. એમાં કોઈ દ્રવલિંગી પણ હોઈ શકે. દ્રવલિંગીને ભાવલિંગી મળીને એ વાત છે. તો તારતમ્ય અપેક્ષા એ કેવું હોય તો આટલા દ્રવલિંગી આટલા ભાવલિંગી. એ જ પ્રમાણે સર્વ ઠેકાણે સમજવું, બાકીના ઠેકાણે પણ એ વાત લીધી. મળી પ્રથમાનુયોગમાં કોઈ ધર્મબુદ્ધિથી અનુચિત કાર્ય કરે તેની પણ પ્રશંસા કરવામાં આવે છે. જેમ વિષ્ણુકુમારે મુનિજનોનો ઉપસર્ગ કર્યો, તે તો ધર્માનુરાગથી કર્યો, પરંતુ મુનિ પદ છોડી આ કાર્ય કરવું યોગ્ય નહોતું. કારણ કે એવું કાર્ય તો ગ્રસ્ત ધર્મથી તો મુનિ ધર્મ શ્રેષ્ઠ છે, એટલે શ્રેષ્ઠ ધર્મ છોડી નીચે ધર્મ અંગી કાર્ય કર્યો તે તો અયોગ્ય છે. પરંતુ અહીં વાત્સલ્ય અંગની પ્રધાનતાથી અહીં વિષ્ણુકુમારની પ્રશંસા કરી. એક વાત્સલ્ય અંગને વિશેષ એનો પ્રભાવ બતાવવા માટે, વાત્સલ્ય અંગની પ્રશંસા વધુ કરવા માટે વિષ્ણુકુમાર મુનિની વાત કથા આવે. આ રક્ષાબંધન આવે છે, શ્રાવણ સુદ પૂર્ણિમા રક્ષાબંધન કરે છે ને, વિષ્ણુકુમાર મુનિનો ઐતિહાસિક પ્રશંસા. વિષ્ણુકુમાર મુનિની પ્રશંસા ત્યાં કરવામાં આવે છે. ખરેખર એ ધર્મથી ત્યાં મુનિ ધર્મથી ચ્યુત થઈ ગયા હતા. બીજા મુનિઓની રક્ષા કરવી એવો આરંભ સમારંભ મુનિ દશાને સંભવતો નથી. છતાં વિષ્ણુકુમાર મુનિ એમ કર્યું, એને પ્રશંસા પણ કરી. જો વાસ્તવિકપણે જોવામાં આવે તો એ તો નીચે ઉતરી ગયા હતા, મુનિ પણ એમને છૂટી ગયું હતું, અને શ્રાવક દશાને યોગ્ય કાર્ય એમને કર્યું હતું. છતાંય વાત્સલ્યની વિશેષતા બતાવવા માટે એની પ્રશંસા કરવામાં આવે છે. કથાનું યોગમાં એક રૂઢિ છે, પદ્ધતિ છે, પણ એનો અર્થ એમ ન થવો, ન કરાય કે બધા મુનિઓ એ કરવા યોગ્ય છે અને કર્તવ્ય છે એમ લેવાય નહીં. બહુ સારો દાખલો લીધો એ લાગે કહેશે જ, પણ એ છળ મળે બીજાઓએ શ્રેષ્ઠ ધર્મ છોડી નીચો ધર્મ અંગીકાર કરવો યોગ્ય નથી. એ છળ ન પકડવો. ધર્મ છોડવા માટે, નીચે ઉતરવા માટે કોઈ કાર્ય કરે અને બીજા ધર્માત્માનો દાખલો લેવો, જો એમણે એમ કર્યું હતું માટે આપણે એમ કરો, એ છળ પકડવા માટે એ વાત કેવી વાત લીધી છે. કથાનું યુગના પ્રસંગમાંથી પણ કોઈ છળ પકડવાનું બને છે ખરું. આ ચક્રવર્તી આદિના દ્રષ્ટાંત આવે છે. ચક્રવર્તી સમીપ દ્રષ્ટિ હતા. ભરત ચક્રવર્તી તો પ્રદ્ભો મોક્ષગામી ચરમ શરીરી ક્ષાયિક સમીપ દ્રષ્ટિ હતા, છતાં એને હથનો જારાણીઓ હતી અને આવા ખોરાક હતો, ભસ્મોનો, હીરામોતીના ભસ્મોનો ખોરાક હતો. શું ફલાણું હતું, આમ હતું, એના મહેલના વર્ણન આવે, બધા વર્ણન આવે. તો એવું આપણને હોય તો વાંધો નહીં, એમ એનું અવલંબન લેવા માટે કોઈ વાત એમને ફળ ન પકડવો એમ કહે છે. એ ધર્માત્માને વાત આવે જુદી જુદી રીતે, તો એ ફળ પકડવા માટે પોતાનો પસંદ કે રાગ દ્વેષ મોહ પોષણ કરવા માટે એ કથાઓ નથી એમ લેવું. ફરીથી જુઓ, જેમ વિષ્ણુકુમારે મુનિજનોનો ઉપસર્ગ દૂર કર્યો, 700 મુનિઓને બચાવ્યા હતા, તે ધર્મનો અનુરાગ થતા બચાવ્યા. એવો અનુરાગ મુનિ દશામાં હોય નહીં. પરંતુ મુનિપદ છોડી આ કાર્ય કરવું યોગ્ય તો નહોતું. પોતાને તો એમણે અહિત કર્યું છે, પોતે પોતાનું હિત કર્યું નથી, અહિત થયું એ વખતે પોતાને નુકસાન થયું છે. કારણ કે એવું કાર્ય તો ગૃહસ્થ ધર્મમાં સંભવે છે, મુનિને એ વાત સંભવતી નથી. હવે ગૃહસ્થ ધર્મથી તો મુનિ ધર્મ શ્રેષ્ઠ છે, એટલે શ્રેષ્ઠ ધર્મ છોડીને નીચો ધર્મ અંગીકાર કર્યો તે તો અયોગ્ય છે. એ અયોગ્ય કર્યું, અયોગ્ય થયું. પરંતુ અહીં વાત્સલ્ય અંગની પ્રધાનતાથી વિષ્ણુકુમારની પ્રશંસા કરે. દર પૂનમે વિષ્ણુકુમાર મુનિની પ્રશંસા કરવામાં આવે. જો વિષ્ણુકુમાર મુનિએ સાક્ષણ બતાવ્યો એવું એ સ્થળ પકડવા જેવું નથી. મુનિ કોઈ મુનિએ એ રીતે કરવા જેવું નથી. એક પ્રસંગ બની ગયો, બની ગયો. સાસો મુનિનો જીવ બચ્યો એને એના માટે એમાં નિમિત્ત એમનું વાત્સલ્યનું પરિણામ હતું એ બતાવવા માટે એટલી વાત છે. સાસો મુનિએ નહોતા બચવાના વિચાર એવું છે, એમનું આયુષ ચાલુ રહેવાનું હતું, વન થવાનું હતું, ચાલુ થઈ ગયું એમ છે કાંઈ એવું કાંઈ નથી. એમના વાત્સલ્ય ભાવની પ્રશંસા અર્થે વાત કરાય છે. વાસ્તવિકતા એ જોઈએ તો એમને ખરેખર તો પોતાના ધર્મથી નીચા ઉતરીને પરિણામ કરેલા છે, મુનિધર્મથી. અને પછી ખુદ મુનિધર્મ અંગીકાર કરે છે. પણ એ છળવળે બીજા હોય કે બીજા કોઈ પણ જીવે શ્રેષ્ઠ ધર્મ છોડીને નીચેનો ધર્મ અંગીકાર કરવો એ વાત યોગ્ય એમ નહીં થવું જોઈએ. થોડી ઘણા દાખલા આપ્યા છે. જેમ ગુવાળિયાએ મુનિને અગ્નિ વડે તપાવ્યા એ કાર્ય તો તેણે કરુણાથી કર્યું, પરંતુ આવ્યા અવસરને દૂર કરતા તો સહજ અવસ્થામાં જે સીતાબીજનો પરિસર થાય છે તેને દૂર કરવાથી ત્યાં રતિ માની લેવાનું કારણ થાય છે, અને તેમને રતિ તો કરવી નથી માટે ત્યાં ઉલટો ઉપસર્ગ થાય છે. એટલા માટે વિવિધ તો ત્યાં સીતાબીજનો ઉપચાર કરતા નથી. પરંતુ ગોવાળીઓ અવિવેકી હતો અને કરુણા વડે તેણે આ કાર્ય કર્યું, તેથી તેની એની પ્રશંસા કરી. એ પુરાણની અંદર કોઈ પ્રસંગ આવે છે ગોવાળીઓએ મુનિનો ઉપસર્ગ દૂર કર્યો. ઉપસર્ગ દૂર કર્યો પણ બીજો ઉપસર્ગ થયો એનો શું? એને તો ગરમ પણ ઉપસર્ગ છે ને શીત પણ ઉપસર્ગ જ છે બધું. પણ છતાં એના કરુણાના ભાવને મુખ્ય કરીને એમ કહેવામાં આવે. માટે બીજાએ એમ કરવું એમ કાંઈ છે નહીં. પદ્મંતુથી એ છોડ વડે બીજાઓએ ધર્મ પદ્ધતિમાં જે વિરુદ્ધ કાર્ય હોય તે કરવું યોગ્ય એ આ સ્થળ પકડીને એમાંથી બધા સંપ્રદાયોમાં ગડબડ થાય છે. એ ભાઈ અમે તો હયાવત કરવા માટે આમ કરીએ છીએ, ભણવું આમ કરીએ છીએ એમ કરીને ગમે તેવા આચરણમાં શિથિલતા અને પોષક સિદ્ધાંતો દાખલ કરી દે છે. એ સ્થળ પકડીને છે. બહુ મોટો સ્થળ તો આ સ્થાનકવાસી સંપ્રદાયનો છે. જીન પ્રતિમાઓ સ્થાપીને જીન મંદિરો બંધાવો તો અહિંસા માં ફેર પડી જાય છે, હિંસા નથી રહેતી. જૈન ધર્મની હિંસા અને શુદ્ધ હોવી જોઈએ. પુષ્પ પાંખડી જ્યાં દુભાઈ જીનવરની ત્યાં નહીં આજ્ઞા. આ તો બહુ મોટી હિંસા થાય છે. માટે મંદિરો બંધાવીને સ્થાપના કરીને કંઈ કરવું જોઈએ નહીં. એ સર પકડેલો છે અહિંસાનો. હા, પછી એમને એમ પૂછો કે ઉપાશ્રયમાં હિંસા નથી થતી, એનો જવાબ નથી કાંઈ. પણ એમને એક નક્કી કર્યું કે પ્રતિમાને ન માનવી એટલે પછી શું કરવા ન માનવી, એના માટે ગુણ શું? હિંસા થાય છે એ અવગુણ થયો. અવગુણ મટાડવા માટે અમે આમ કરીએ છીએ. અવગુણ ન કરવો અને ગુણ કરવા માટે છળ પકડવામાં આવે છે. એવી રીતે સિદ્ધાંતોના છળ પકડવામાં આવે એ બરાબર નથી. હા, ઉપસર્ગ છે એના માટે. એ તો ગોવાળિયાની વાત કરી, એ જ વાત કરી ને ગોવાળિયામાં. મુનિરાજ છે, ધર્મ દિગંબર છે, ઠંડી બહુ પડે છે આજકાલ, માટે એમને ઠંડી ન પડે એવું કાંઈ કરો. જેને કેવું ગોવાળીએ એવું કર્યું આવ્યું છે, શાસ્ત્રકારોની પ્રશંસા કરી. એ કથાનો દાખલો આપણે એવું કરાય કે ન કરાય? તો કે ન કરાય. જેવી જ વાત છે, એને આ કર્યું, તમે બીજું કર્યું, તો એની વાત છે. નવા ઉપસર્ગ થયા એવું કઈ એવી કથાનો સ્થળ પકડાય. હા, લાગે છે ને. મનુજી માટે કોઈ પણ ઉદ્દેશથી કોઈ વ્યવસ્થા કરવી, એમની અનુકૂળતા માટે કોઈ ઉદ્દેશથી વ્યવસ્થા કરવી, આહારથી માંડીને કોઈ પણ વ્યવસ્થા, મકાનની બીજી ત્રીજી કોઈ પણ સાધનની, એ અયોગ્ય છે. યોગ્ય કેમ કે મુનિને નવ કોટી પચકાન છે. આરંભ સમારંભ કરે ને, કરાવે ને, અને કરતા હોય તેને અનુમોદે. એક કોટી તૂટે એટલે નવે નવ કોટી તૂટી જાય છે એમ. અથવા અનુમોદે તો એ કરવાનું ફળ ને કરાવવાનું ફળ થઈ અનુમોદવાનું ફળ થઈ જાય છે એમ બને છે. એટલે તો ટોડરમલજી કીધું હતું, પરિપાટી ચલાવવા માટે કોઈ વાત ધર્મમાં નથી હોતી. હું પહેલેથી વક્તા સરતામાં લીધું કે તમારે શાસ્ત્રનું વ્યાખ્યાન પણ પરિપાટી કરાવવા માટે ન લેવું. જેમકે ગુરુદેવે શાસ્ત્ર સ્વાધ્યાયનો ઉપદેશ આપ્યો, તો ગુરુદેવની આપણે પરિપાટી ચાલુ રહીએ માટે આપણે શાસ્ત્ર સ્વાધ્યાય કરો એમ ન હોય. આપણા આત્મકલ્યાણ માટે શાસ્ત્ર સ્વાધ્યાય કરવો જોઈએ. આપણે ગુરુદેવે કહ્યું ને એની પરિપાટી ચલાવવા માટે વાત ન હોય. હું પરંપરા ચલાવવા માટે વક્તા ન થવું, શ્રોતા ન થવું, એ તો શરૂઆતમાં વાત કરી, પહેલા અધિકારમાં. અને એ રીતે જો કાળદોષ ગણીને કરીએ તો પછી શ્વેતાંબરની તો એ જ દલીલ છે કે ભાઈ અત્યારે નગ્ન રહેવું એ બહુ ઉચિત નથી, કેમકે વસ્તીની વચ્ચે રહેવું પડે છે. પહેલાં તો મુનિઓ જંગલમાં રહેતો તો ઠીક વાત છે, પણ કપડાં પણ ન પહેરવાનું ને વસ્તીની વચ્ચે રહેવું એ વાત તો મેળ ખાતી નથી. માટે વસ્ત્ર પહેરવા જોઈએ જો વસ્તીની વચ્ચે રહેવું હોય તો, નહીં તો જંગલમાં રહેવું જોઈએ. આ તો દલીલ છે. તો અત્યારે એ કાળ નથી જંગલમાં રહેવાનો, આરાધ્યની વ્યવસ્થા થાય એવું નથી, અને એ પ્રકારના સંગ્રહણ નથી, એ પ્રકારના પરિણામો નથી. માટે અત્યારે આમ કરો, કપડાં પહેરીને મને પણ ઉપાડો, એ તો દલીલ છે. જો ધર્મના સિદ્ધાંતો પણ ધ્રુવક્ષેત્ર કાળ ભાવ પ્રમાણે બદલવામાં આવે તો કોઈ ધર્મની સંસ્કૃતિ ન રહે, કોઈ ધર્મની સંસ્કૃતિ ન રહી શકાય. ધર્મની સંસ્કૃતિ તો ત્યારે રહે કે એની ચુસ્તતા હોય ત્યારે રહે. ચુસ્તપણે પોતાના સિદ્ધાંતોને વળગી રહ્યો અને એમાં શિથિલાચરણને દાખલ ન થવા દો તો જ એ સંસ્કૃતિ જળવાઈ રહે. નહીં તો થોડો આજે તમે એક પગથિયુંમાં ફેરફાર કર્યો, કાલે કોઈ બીજો ફેરફાર કરશે, પરમ દિવસે કોઈ ત્રીજો ફેરફાર, એનો કોઈ છેડો જ નહીં આવે. એટલા બધા ફેરફાર થશે કે મૂળ વસ્તુ જ નહીં ખબર પડે કે મૂળ વસ્તુ જ કઈ હતી. કાળક્રમે એવી પરિસ્થિતિ ઊભી થશે તો મૂળ ધર્મ સમજાશે જ નહીં કોઈને, એ સ્થિતિ આવી જશે. આવી જ જાય તો એ વસ્તુ પણ યોગ્ય નથી. એટલે ગુરુદેવ કહેતા કે ધર્મને કાળની કોટડીમાં કેદ કરી શકાતો નથી. એક વિશાળ વસ્તુ છે, એને કાળની કોટડીની અંદર એને કેદ કરો કે અત્યારે આ કાળ છે માટે આમ ચલાવો, આવો કાળ છે માટે આમ ચલાવો, તો એનું કોઈ ઠેકાણું રહેશે. દુષ્કાળ પડે ત્યારે શું કરવું? દુષ્કાળ બાર દુષ્કાળ પડ્યા હતા, એમાંથી તો શ્વેતાંબર સંપ્રદાય ઉભો થયો. દુષ્કાળ પડે ત્યારે શું કરવું? આહાર પાણી મળે જ નહીં ત્યારે શું કરવું? ત્યારે ઉદ્દેશક આહાર લેવો, ત્યારે પોતાની બનાવવો, શું કરવું? ત્યારે વનસ્પતિ કંદમૂળ આદિ ખાવા, શું કરવું? એ કોઈ પણ વાત ચાલે નહીં. પ્રાણ જાય તો પણ ઉદ્દેશિત આહારનો એક કણ કે એક પાણીનો બિંદુ ગ્રહણ કરવામાં આવતો નથી. સાચા મુનિને વિકલ્પ જ ના આવે. વિકલ્પ આવે ત્યારે એનો અતિચાર દોષ લાગી જાય છે, આચરણ કરે ત્યારે અનાચારનો દોષ લાગે છે, અને એનું રક્ષણ કરે ત્યારે મિથ્યાત્વનો દોષ લાગે છે. રક્ષણ કરે એટલે એને સપોર્ટ કરે છે. એને ઠીક માને કે એમ તો ચલાવવું જોઈએ, એમ કરવું જોઈએ, એમ હોવું જોઈએ, તો તે મિથ્યાત્મા દોષ લાગે. ગ્રહિત મિથ્યાત્મા, મિથ્યાત્મા પણ ગ્રહિત મિથ્યાત્મા દોષ લાગે. એટલું બધું છે. નથી બરાબર. કોઈ પણ બાને યોગ્ય પ્રવૃત્તિ કરવી યોગ્ય નથી. અભિપ્રાયનો દોષ તને લાગી જશે. કોઈ ધર્માત્મા આવે ને કોઈથી કોઈ થઈ ગયું હોય તો એનો સ્વ ના પકડાય એમ કહેવું છે. કથાનુયોગના સિદ્ધાંત પ્રમાણે કોઈ ધર્માત્માએ કોઈ અયોગ્ય કાર્ય કર્યું તો એનો છળ પકડાય એમ કહેવાય. મૂળી બીજી વાત કરે છે. જેમ વજ્રકરણ રાજા સિંહોદર રાજાને નેમો નહીં પણ મુદ્રિકામાં પ્રતિમા રાખી, હવે મુદ્રિકામાં પ્રતિમા રાખી, હવે મોટા મોટા સમીર દ્રષ્ટિએ રાજાદીને નમન કરે છે, તેમાં દોષ નથી. તથા મુદ્રિકામાં પ્રતિમા રાખવાથી અવિનય થાય, યથાવત વિધિ છે એવી પ્રતિમા હોય નહીં, તેથી એ કાર્યમાં દોષ છે. પરંતુ તેને એવું જ્ઞાન નહોતું, તેને તો ધર્મનો રાગ છે, હું બીજાઓને નહીં નમું એવી બુદ્ધિ માટે તેની પ્રશંસા શાસ્ત્રમાં કરી. પણ એ સૌથી એ સૌથી બીજાઓ એવા કાર્ય કરવા યોગ્ય નથી. શું કહ્યું? કોઈ સમય દ્રષ્ટિ રાજા છે વજ્રકરણ નામનો, કોઈ મીઠા દ્રષ્ટિ સિંહોદર નામનો, એથી મોટો પુણશાળી રાજા હશે, એને નમવાનો પ્રસંગ આવ્યો. મોટા નીચેના વાળા ઉપરવાળાને નમસ્કાર કરે ને, હવે એને એવી પ્રતિજ્ઞા હતી હું કોઈને ભગવાન સિવાય કોઈને, તો એને શું કર્યું? નીચેની અંદર પ્રતિમા રાખેલી એને નમન કર્યા. હા, બહારથી એમ દેખાય પેલા રાજાને નમે છે, પણ એને ભાવમાં પ્રતિમાને નમન કર્યા. શું? એ તો છળ કર્યો છે, એ કંઈ કપટ છે. એ તો સમય દ્રષ્ટિ કપટ કરે ન કરે. એવું છળ પકડીને કોઈ એવી રીતે પ્રતિમા રાખે, કોઈ ખિસ્સામાં રાખે, કોઈ આમ ગળામાં રાખે, કોઈ અહીંયા રાખે, તો ભગવાનનો અવિનય થાય છે. એવી રીતે કાંઈ વિધિપૂર્વક એવી રીતે પ્રતિમા રાખી શકાતી નથી. છતાં શાસ્ત્રમાં પ્રશંસા આવે કે જો કોઈને નમે નહીં, સમય દ્રષ્ટિ કોઈને નમે નહીં. સમય દ્રષ્ટિ એ મીઠા દ્રષ્ટિઓને નમે છે. લૌકિક વ્યવહારે, લૌકિક વ્યવહારે રાજા હોય પ્રધાન હોય તેને નમસ્કાર કરે, એથી કાંઈ એને સમય તમામાં દોષ લાગતો નથી. ધર્મ બુદ્ધિ નથી, ન લાગે દોષ. પણ છતાં કોઈ એવું નમસ્કાર ન કર્યો તો શાસ્ત્રકાર પ્રશંસા કરે. પણ એ પ્રશંસા કરવા માટે પછી મૂર્તિને આવી રીતે રાખવી, પ્રતિમાને રાખવી, એ વાત કઈ સુસંગત નથી. એમાં ઘણા દ્રષ્ટાંતો આવે છે. યુધિષ્ઠિર રાજા જુગાર રમ્યા, સમય દ્રષ્ટિ જુગાર રમે અને તો સપ્તવ્યસન હોય જ નહીં. યુધિષ્ઠિર તો જુગાર રમ્યા તો એ વાત પ્રસિદ્ધ છે. જુગાર રમ્યા હતા ને દ્રૌપદી હારી ગયા હતા એ તો ઠીક. જુગાર રમે એમાં માણસ પૈસા હારે, રાજ હારે, પણ સ્ત્રીને કોઈ હારી જાય એ તો સ્ત્રીને હારી ગયા હતા ઠીક. એ તો જુગાર રમવું બરાબર નથી, એમાં પછી સ્ત્રીને હારી જવું, આટલું બધું કથાનું યોગમાં આવે. અને છતાં એમના એ તો ચરમ શારીરિક શારીરિક સમય દ્રષ્ટિ ભવે મોક્ષમાં ગયા છે શત્રુંજયથી પાલિતાનાથી. એટલે એમને કંઈ સમય તો પડી ગયો, મીઠા દ્રષ્ટિ થયા એ શંકા છે કે થઈ શકે એવું નથી. તો બીજાએ પણ જુગાર રમવો કે એમનો છળ ન પકડાય ઠીક. કોઈ ધર્માત્માને કોઈ દોષ થયો હોય થઈ જાય, એથી કાંઈ બીજાએ એમ કરવું એ પ્રકારનો ત્યાં ઉપદેશ આપવાનો, ઉપદેશ આપવાનો ત્યાં એવો ઉપદેશ આપવાનો ત્યાં પ્રકાર નથી, હેતુ નથી. અને એવો છળ પણ કોઈએ પકડવો જોઈએ. ઉદય હતો પણ ઉદયમાં પરિણામ નહોતા એમ કહી શકો તમે? ઉદય તો હતો પણ ઉદયમાં પરિણામ નહોતા એમ થોડું કહી શકાય? પણ દોષ તો પરિણામે લાગે છે ને. બહારના કાર્ય છે દોષ નથી, પણ પરિણામે તો દોષ લાગે કે ન લાગે. કેટલાક કાર્યો એવા છે પરિણામ વગર થાય જ નહીં. આત્મામાં લીન હતા ને અહીંયા જુગાર ચાલ છે, દ્રૌપદી હારી ગયા તો એવું છોડવું હતું એ રીતે. એટલે તો સમજાવે જો ભાઈ આવું બધું આવશે કથાનો યુગમાં, જરા ચિત્ત ઠેકાણે રાખવું એમ કે છે. ઘણી વાતો આવશે, અટપટી વાતો આવશે, એમાં સમય દ્રષ્ટિઓની તો બહુ જ અટપટી આવેલી. રામચંદ્રજી લક્ષ્મણજીનું મોઢું 6 મહિને ખાંધે રાખીને ફેર્યા છે. હવે જો હિંસા હિંસાથી પ્રશ્ન ઉઠાવે કે મનુષ્યનું શરીર 24 કલાક મોઢું જે એમને રાખવામાં આવે તો એમાં 30 જીવોની ઉત્પત્તિ, અસંખ્ય 30 જીવોની ઉત્પત્તિ થઈ જાય મરદાની અંદર 6 મહિનામાં કેટલા થયા છે? આ ઠીક વાત છે, એ સ્થળ ગ્રહણ કરવા નથી. મારો એક પ્રશ્ન નીકળ્યો હતો કલકત્તામાં, આ તો વાત કરું 15 વર્ષ 17 વર્ષ પહેલાંની, ત્યાં જમવા ગયા હતા. પછી સંપ્રદાયના માણસો આવે ને, એટલે તમે સ્વામીજીને એમ કે હવે તો આટલા કલાક પછી નિદા દીધો ને આ બધું બરાબર નહીં ને આવું ન કરાય ને, શું આમાં તો હિંસા હિંસા ન થાય ને. જુઓ ભાઈ, લક્ષ્મણજીનું મોરદું 6 મહિના રામચંદ્રજીએ રાખ્યું હતું. એટલે આ જે પ્રકારનો વિશેષ પ્રકાર ધર્મના પ્રભાવના ન હોય એવો દ્રષ્ટિકોણ લેવો જોઈએ. બધી જગ્યાએ આપણે ટાંગ અડાવીએ આપણી માન્યતાની, તો એ કંઈ કામ આવે ધર્મની પ્રભાવના માટે. કોઈ પ્રસંગ કેમ બને, કોઈ પ્રસંગ કેમ બને, એમાંથી સાર કાઢવાનો છે, એમાંથી કોઈ છળ પકડવાનો નથી. એ બધી વાતો ઘણી પ્રકારની ઊભી થાય, કથાની એવું ચીજ એવી છે, આવો અટપટા પ્રસંગો બને છે. બીના ન બીના તો થાય ને, એનાથી લેવું શું, સમજવા વાળાએ શું સમજવું? ગુણગ્રાહી દ્રષ્ટિ હોવી. મળી કોઈ પુરુષોએ પુત્રાદિકની પ્રાપ્તિ અર્થે અથવા રોગ કષ્ટાદિક દૂર કરવા અર્થે ચૈત્યાલય પૂજનાદિ કાર્ય કર્યા, પુત્રાદિ કર્યા, નમસ્કાર મંત્ર સ્મરણ કર્યો, હવે એ પ્રમાણે કરતા તો નેકાંક્ષિત ગુણનો અભાવ થાય છે અને નિદાનંદ નામનો આર્થ ધ્યાન થાય છે તથા અંતરંગના પાપનું જ પ્રયોજન છે, તેથી પાપનો જ બંધ થાય છે. પરંતુ મોહિત થઈને પણ ઘણા પાપ બંધના કારણરૂપ પુદીવાદીનું પૂજન તેણે ન કર્યું, એટલો તેનો ગુણ ગ્રહણ કરી અહીં તેની પ્રશંસા કરી છે. એવી તો કોઈ શાસ્ત્રોમાં એવી પણ પ્રશંસા આવે જેની અંદર સિદ્ધાંત તૂટતો હોય, પણ ત્યાં એમ બતાવવું છે કે અન્ય મતમાં તો અન્ય મતના દેવ દેવલાને ન માયના, એટલું જ બતાવવાનું ત્યાં પ્રયોજન હોય છે. એને પોતાના જૈન ધર્મને છેડ્યો નથી, એટલું બતાવવા માટે એમ કહેવામાં આવે. એનો અર્થ એમ નથી કે નિદાનંદને આર્થ ધ્યાન કરવા યોગ્ય છે, એ રીતે પૂજા સ્તવન નમસ્કાર મંત્ર કરવા જેવો છે, એમ છળ પકડવો. પણ એ છળથી બીજા એ લૌકિક કાર્યો અર્થે ધર્મ સાધન કરવું યોગ્ય નથી. શાસ્ત્રમાં કોઈ વાર પ્રશંસા આવે, જો ભાઈ મેં આટલું તપ કર્યું, આટલું ધર્મ કાર્યો કર્યા, મંદિર બંધાવ્યા, ફલાણું કર્યું, તેને આટલો લાભ થયો, અથવા આટલા લાભ કરવા માટે એને આમ કર્યું તો એમાં એને ફળ મળ્યું, શું એમ કોઈ જગ્યાએ એવી કથામાં પ્રશંસા આવે તો તેથી કરીને કાંઈ એ છળ પકડીને એવા અર્થ ધ્યાન અને નિદાન બંધ અને પાપ બંધ થઈ ગયા ધર્મ કાર્યો કરવા જેવા નથી. એવું ઘણી 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 પ્રકારની કથાઓ આવે છે આની અંદર, શું એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું. એ જ પ્રમાણે પ્રથમાનુયોગમાં અન્ય કથન પણ હોય તેને યથાસંભવ સમજવા, પરંતુ ભ્રમરૂપ થવું નહીં. આમાંથી સારાંશ શું કાઢવાનો છે કે જ્ઞાન માર્ગે આગળ વધનાર જીવો શાસ્ત્ર વાંચન કરતા હોય છે, ક્રિયા માર્ગે આગળ વધનાર ક્રિયાકાંડ કરતા હોય છે, અને ભક્તિ માર્ગે આગળ વધનાર ભજન ભક્તિ કરતા હોય છે. 3 પ્રકાર છે ને માર્ગમાં, પ્રવૃત્તિમાં. જ્ઞાન માર્ગે આગળ વધનારમાં શંકાના સ્થાનકો ઘણા છે. એક પ્રથમાનું યોગ જેવા સાદા શાસ્ત્રો, કર્ણાનુયોગ, શરણાનુયોગ ને દ્રવ્યાનુયોગ તો બહુ અઘરા શાસ્ત્રો છે, પણ પ્રથમાનુયોગમાં સાદા શાસ્ત્રો સાદી કથાઓ વાંચે ને તો એમાંથી શંકા ઉપજવાની ઘણી જગ્યા છે. માટે જેને કૃપાળુદેવે બહુ સરસ લાઈન દોરી આપી છે આ બાબતમાં, 693 નંબરનો પત્ર છે. શું એમ વાત કરી કે પરમ અવગાઢ, શું દશા એવા વિના જ્ઞાન માર્ગે પડવાના ઘણા સ્થાનકો છે. એમાં પહેલો શબ્દ સંદેહ લીધો છે, શંકા પડશે તને, કારણ કે તારું મગજ નાનું છે, વાતો મોટી મોટી છે જૈન શાસ્ત્રોમાં. કરણાનું યોગનું આવે ને ત્યારે નાના મોટા પ્રમાણો આવે, તો કે મગરમચ્છ કેવડો હોય, તો કે મોટામાં મોટો મગરમચ્છ 1000 યોજનનો હોય. કેટલા? 1000 યોજનનો મગરમચ્છ. અને જો કેવડી હોય મોટામાં મોટી, તો કે મોટા મોટી જો 1 યોજનની હોય. 1 યોજનની જો કોના માથામાં પડે કહો, તો પછી અનિમતી વાળા મસ્કરી કરે. જૈનના માથામાં આવડી જો પડતી હશે, આપણા માથામાં તો આવડી જો કે હમાય નહીં. હા, આ તો જૈન શાસ્ત્રમાં લખ્યું છે, તો જૈનોના માથામાં એવડી જો પડતી હશે તારે લખ્યું હશે ને કે શંકા પડે. સાદામાં સાદી વાત હોય જેમાં કાંઈ બોધ ઉપદેશનો પ્રસંગ ન હોય, પણ લખ્યું, લખનારે હકીકત લખી છે. કેવળ જ્ઞાન અનુસાર એ બધી વાતો છે. એવડો મોટો મગરમચ્છ હોય તો દરિયો કેવડો હોય? હે, જો મગરમચ્છ એવડો હોય તો દરિયો કેવડો હોય, સમુદ્ર કેવડો હશે? હજારો હોય ને સમુદ્રમાં તો હોય ને. તો એ બધું વાતોમાં સંદેહ ઉત્પન્ન થવાની શક્યતાઓ ઘણી છે. માટે આત્મકલ્યાણની પરમ અવગાઢ ભાવના ઉત્પન્ન થયા પહેલાં કોઈ જો શાસ્ત્ર વાંચે પોતાની મળે, તો એને એ શાસ્ત્રમાંથી બોધ લેવા કરતાં પહેલાં એને શંકા ઊભી થાય. લખનારો પર એને વ્યામ પડે. શંકા થવાનો અર્થ શું છે કે લખનારની એને પ્રમાણિકતાને વિતરાગતા અમાન્ય થઈ જાય, એને માન્ય ન થાય. વિતરાગ સર્વજ નથી એ વાતો ચાલી આવી છે. તો પહેલી તો શંકા પડે એટલે વિતરાગતા જ અમાન્ય થઈ ગઈ, પ્રમાણિકતા ન રહી, આ બધું ખોટું લખ્યું છે અને વાત માનવી કેવી રીતે, થઈ રહ્યું આગળ વધવાને બદલે જાય પાછળ, નુકસાન કરી બેસે. એટલે એમણે બહુ માર્ગદર્શન આપ્યું છે એ રીતે. આત્મકલ્યાણની પરમ અવગાઢ ભાવનાથી આ પહેલા જ્ઞાન માર્ગે આગળ વધવા જતા સંદેહ થાય, વિકલ્પ વધી જાય, શાસ્ત્રોભિનિવેશ થાય, શું અને અનેક પ્રકારના વિપર્યાસો પણ ઉત્પન્ન થવાની સંભાવના રહેલી છે. સિદ્ધાંત ન સમજાય, બહુ આત્માર્થી હોય ને વાંધો ન આવે, એકદમ આત્મકલ્યાણ અર્થે જ શાસ્ત્ર વાંચતો હોય, પરછેલા વાંચવા જાય એને ગડબડથી આવી ના. અરે અરે, હા 500 ધનુષની કાયા હોય છે, બધું મકાન કેવડા હોય તો પછી અને દરવાજા કેવડા હોય, હે, 1 કિલોમીટરની ઊંચાઈ હોય તો મકાનના માળ કેવડા હશે, હાથ માળની હવેલી કેવડી ઊંચી થાય, હે, જલ્દી બેસે નહીં. પણ એ હકીકત છે. કીડીઓ ચર્ચા કરે કે માણસ 6 ફૂટ ઊંચો, આપણે તો બધા 1-1 દોરાવાળા છીએ, માણસ 6 ફૂટ ઊંચો, આપણા દરમાં તો આપણે માંડ માંડે જે જઈ શકીએ છીએ, આ માણસ મકાન કેવડા કરતા હશે કે 6 ફૂટનો માણા? એ કીડીઓ ચર્ચા કરે શું થાય એને દશા, એવી વાત છે બધી. એટલે મગજ નાનું, હાથ મોટી, ગડબડથી આવી ના. અરે અરે, સમજીને શાસ્ત્રો વાંચવા જતા.
દેવ મંદર ભગવાન.